एकत्र श्रुति संवादमां आपनुं स्वागत छे। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। आजे आपणे गुजराती साहित्यना इतिहासमां एक खूब ज रसप्रद पण कदाच थोड़ा चर्चास्पद रहेला दायकानी सफरे निकळ्या छीए। आपणी पासे एक स्रोत छे जे ए समयगाळाना साहित्यिक प्रवाहो, सिद्धिओ अने पड़कारोनुं विश्लेषण करे छे अने आपणो प्रयास रहेशे एमांथी मुख्य मुद्दा तारवानो।
बिल्कुल, આપણે એ દાયકા દરમિયાન ગુજરાતી કવિતામાં, ટૂંકી વાર્તામાં, નવલકથા અને બીજા ગદ્ય સ્વરૂપોમાં જે મુખ્ય વલણો હતા, જે નવા પ્રયોગો થયા અને તેના પર એમ કે કેવા વિવેચનાત્મક પ્રતિભાવો આવ્યા તે સમજવાનો પ્રયાસ કરીશું, જે સ્રોતમાં રજૂ થયું છે એના આધારે।
હા, એટલે ખાલી તથ્યો નહીં પણ એ સમયની આખી સાહિત્યિક આબોહવા કેવી હતી, એનો લાંબા ગાળે શું પ્રભાવ પડ્યો એ સમજવું છે।
બરાબર,
તો ચાલો આ સાહિત્યક ભૂતિયાળમાં થોડા ઊંડા ઉતરીએ। શરૂઆત જ એક રસપ્રદ વાતથી થાય છે। સ્રોત કહે છે કે એ દાયકાના સાહિત્ય વિશે તો જે તે સમયના લોકોમાં જ મતભેદ હતા।
હા, એવું હતું।
આવી રહ્યું છે, નવી દિશાઓ ખુલી રહી છે, જાણે કોઈ એક ચોક્કસ ઓળખ નહોતી એમને।
હા, એક સંક્રાંતિકાળ જેવો સમય હતો એમ કહી શકાય। અને પેલી નવીનતાની વાત કરીએ તો ઉત્સાહ તો દેખાતો હતો પણ સાથે સાથે ચિંતા પણ હતી।
શેની ચિંતા?
સ્રોત નોંધે છે કે અમુક લોકોને ડર હતો કે આ બધું નવું નવું આવે છે એ ક્યાંક પશ્ચિમનું આંધળું અનુકરણ તો નથી ને।
ઓ, એટલે મૌલિકતાનો પ્રશ્ન।
હા, બરાબર, ક્યાંક એ મૌલિકતા વગરનું, સમાજના જે મૂલ્યો છે એને તોડનારું, કે પછી આપણી ભારતીય સંસ્કૃતિ માટે નુકસાનકારક તો નથી ને, આવા સવાલો ઉઠતા હતા। પણ જોકે સ્રોત એ વાત પર ભાર મૂકે છે કે આવા આવેશમાં આવ્યા વગર, કોઈ પૂર્વગ્રહ રાખ્યા વગર તટસ્થ રહીને સાહિત્યને જોવું જોઈએ, અને એ તો કોઈ પણ યુગના મૂલ્યાંકન માટે જરૂરી છે નહીં।
સાચી વાત છે।
આ તટસ્થતાની વાત પરથી મને પેલી સરખામણી યાદ આવી જે સ્રોતમાં છે, પંડિત યુગના વાચકો અને વિવેચકો કેટલા સક્રિય હતા।
હા, ગોવર્ધનારામના સમયના। હા, અને તેની સામે આ દાયકામાં જાણે એક પ્રકારની ઉદાસીનતા જોવા મળી। સ્રોત યાદ અપાવે છે કે સરસ્વતી ચંદ્ર પર કેવી લાંબી ચર્ચાઓ ચાલેલી।
બરાબર, અને મનસુખલાલ ઝવેરી કે નરસિંહરાવ જેવા વિવેચકો કેવું યુવાનોને પ્રોત્સાહન આપતા।
હા, ઉમાશંકરને પ્રોત્સાહન મળેલું એમ, એવું વાતાવરણ આ દાયકામાં ઓછું હતું એવું સ્રોત કહે છે।
વાત સાચી છે। સ્રોત આ મુદ્દાને વધુ ખોલે છે, કહે છે કે રાવજી પટેલ કે મણિલાલ દેસાઈ જેવા ખરેખર પ્રતિભાશાળી કવિઓ યુવાન વહે ગયા।
હા, બહુ દુઃખદ કહેવાય,
પણ એમના ગયા પછી પણ એમના કામ વિશે જેટલું લખાવું જોઈતું હતું, જેટલું વિવેચન થવું જોઈતું હતું તે ન થયું।
ઓ, એટલું જ નહીં, જે સમકાલીન લેખકો હતા તેઓ પણ એકબીજા વિશે લખવામાં જાણે સંકોચ અનુભવતા હતા, એક પ્રકારનું મૌન હતું,
એટલે કે તંદુરસ્ત સંવાદનો અભાવ।
હા, સ્રોત આને ખાલી ઉપેક્ષા નથી ગણતો પણ વિવેચક કે રસિક તરીકે પોતાના ધર્મમાંથી ચૂત થવા બરાબર ગણે છે। સવાલ એ ઉઠાવાયો છે કે જો બક ઠાકોર જેવા સ્થાપિત સર્જક નવી પેઢીને એમના વછેરાઓને પ્રોત્સાહિત કરી શકતા હોય
તો પછી એમના પછીની પેઢીના સ્થાપિત લેખકોમાં આ ઉદાસીનતા કેમ? આ એક મોટો પ્રશ્ન સ્રોત મૂકે છે।
ખરેખર આ તો વિચારવા જેવી વાત છે, પેઢીઓ વચ્ચેનો સંવાદ તૂટે એ તો ચિંતાજનક જ કહેવાય। ચાલો હવે મુખ્ય સાહિત્ય સ્વરૂપો તરફ વળીએ। કવિતાની વાત કરીએ તો અહીં ચિત્ર થોડું જટિલ લાગે છે, નહીં?
હા, જરા ગૂંચવાળા ભર્યું।
એક તરફ આખ્યાન, ગરબી, ભજન જેવા આપણા પરંપરાગત સ્વરૂપો,
હા એ ચાલતા હતા,
તો બીજી તરફ પેલું સરરિયલ, એટલે વાસ્તવ અને સ્વપ્ન વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખે એવું, કે પછી ક્યુબિસ્ટ જાણે કોઈ વસ્તુને જુદા જુદા ખૂણેથી એક સાથે જોતા હોય એવું, એવા પશ્ચિમી પ્રભાવો પણ હતા, આ બધું સાથે કઈ રીતે?
એ જ તો આ દાયકાની ખાસિયત હતી અને કદાચ મડાગાંઠ પણ એ જ હતી। સ્રોત મુજબ મુખ્ય પ્રશ્ન એ હતો કે કવિઓ પરંપરામાંથી ખાલી સ્વરૂપ જ લેતા હતા કે એમાંથી સાચું પોષણ પણ મળતું હતું, અને પશ્ચિમના પ્રવાહોથી પ્રભાવિત થતી વખતે શું તેઓ પોતાની મૌલિકતા, પોતાનો અવાજ જાળવી શકતા હતા? સ્રોતનો સૂર એવો છે કે નવીનતા સારી વાત છે પણ એ કૃતક ના હોવી જોઈએ, ઉછીની લીધેલી ના હોવી જોઈએ।
એટલે કે કવિનું કામ કવિતા કરવાનું છે, કોઈ વાદનો પ્રચાર નહીં।
બરાબર, પણ સાથે સાથે સ્રોત એ પણ ચેતવે છે કે દરેક નવા પ્રયોગને એમ કહીને નકારી ના દેવાય કે આ તો પશ્ચિમની નકલ છે, એ સાચું વિવેચન નથી.
બરાબર. આ નવીનતાની વાતમાં અછાંદસ કવિતાનો ઉલ્લેખ બહુ આવે છે, એના વિશે ઘણી ચર્ચા થઈ લાગે છે, નહીં? એના ઉદ્દેશ્યો શું હતા ને પરિણામ કેવું આવ્યું?
હા, અછાંદસ પર બહુ ચર્ચા થઈ. સ્રોત કહે છે કે એનો ઉદ્દેશ્ય સારો હતો, પેલું સંસ્કૃત છંદોનું બંધન, એની કૃત્રિમતા.
હા, ક્યારેક જડ લાગે.
હા, એમાંથી છૂટવાનો પ્રયાસ હતો. ગદ્યનો જે સહજ લય છે એને કવિતામાં લાવવાનો અને ભાષા સાથે વધુ પ્રયોગ કરવાનો, વધુ સજાગ બનવાનો હેતુ હતો. શરૂઆતમાં સારા પરિણામો દેખાયા પણ ખરા.
પણ પછી
ટીકાઓ શરૂ થઈ. સ્રોત અમુક સમસ્યાઓ નોંધે છે, જેમ કે ઘણીવાર કવિતા ખાલી શબ્દોનો ઢગલો બની જતી.
ઓહ,
છંદનું બંધન નથી એને શક્તિ માની લેવાતી, એટલે રચના આકાર વગરની, ફોર્મલેસ બની જતી. કલ્પનોનો બહુ વધારે પડતો અને ક્યારેક તો અસંબદ્ધ ઉપયોગ થતો,
એટલે કે ખાલી ચમકાવવા માટે.
હા, અને ક્યારેક તો ખાલી આઘાત આપવા માટે અશ્લીલતાનો ઉપયોગ પણ થતો. જોકે સ્ત્રોત એમ પણ કહે છે કે જે સાચી કવિતા છે એને આવી નકલી રચનાઓથી અલગ પાડવી અઘરી નથી.
એટલે કે કલ્પનોનો વિન્યાસ અને સંવેદનોનો વિસ્તાર મહત્વનો બન્યો.
હા, સૌંદર્ય કરતા સામર્થ્ય પર ભાર વધ્યો.
એટલે પ્રયોગના નામે ક્યારેક શિસ્તનો અભાવ પણ દેખાયો. આ તો કદાચ દરેક કળામાં નવા વળાંક વખતે થાય, ખરું ને?
હા, એવું બને.
અને વિષયોનું શું? સ્ત્રોતમાં પેલી આઝાદી પછીની નિરાશાની વાત છે.
હા, બિલકુલ. સ્વાતંત્ર્યોત્તર ભ્રમ નિરસન. આઝાદી મળી ત્યારે જે સપના જોયા હતા, જે આશાઓ હતી, એ જ્યારે પૂરી ન થઈ ત્યારે સમાજમાં, ખાસ કરીને યુવાનોમાં, એક જાતની હતાશા, નિષ્ફળતાનો ભાવ, શૂન્યતા, મૂલ્યો તૂટી રહ્યા છે એવો અનુભવ.
એ બધું કવિતામાં આવ્યો.
બરાબર. એ ભાવ કવિતામાં વારંવાર આવ્યો. સ્ત્રોત એ પણ નોંધે છે કે કેટલાક કવિઓએ પેલું સંસ્કૃતિનું ઉપરનું પડ તોડીને માણસની આદિમ વૃત્તિઓ, વાસનાઓ સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો.
ઓયો,
એટલે જે સંયમિત વિદગ્ધ અભિવ્યક્તિ હતી એની જગ્યાએ જાણે અરાજકતા અને આવેગને વધુ સ્થાન મળ્યું. કેટલાક વિવેચકોએ આને ખાલી રોમેન્ટિક ઉભરો કહીને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો. સ્રોતમાં અમેરિકાના બિટનિક કે બંગાળના હંગરી પોએટ્સનો ઉલ્લેખ છે, પણ એ સ્પષ્ટતા પણ છે કે એમનો સીધો પ્રભાવ મોટા ભાગે નબળી કવિતાઓમાં જ દેખાયો.
અને પછી શું થયું? આ અછંદસનો જુવાળ ચાલ્યો કે ઓસર્યો?
રસપ્રદ વાત એ છે કે એ જુવાળ થોડો ઓસર્યા પછી ઘણા કવિઓ પાછા ચોપાઈ, દોહરા જેવા પરંપરાગત લય તરફ વળ્યા.
ઓ, એટલે એક ચક્ર પૂરું થયું એમ. તો એકંદરે કવિતામાં ઘણું મંથન ચાલતું હતું. હવે સ્થાપિત અને નવા કવિઓની વાત કરીએ, કોણ કોણ સક્રિય હતું?
સ્રોત કહે છે કે રાજેન્દ્ર શાહ, ઉષ્ણસ, જયંત પાઠક જેવા જે પહેલેથી સ્થાપિત હતા એ પોતાની શૈલીમાં લખતા રહ્યા, પણ સુંદરમ અને ઉમાશંકર જોશી જેવા દિગ્ગજોનો પ્રવાહ આ દાયકામાં થોડો ધીમો પડ્યો હોય એવું લાગ્યું. ઉમાશંકરના મહાપ્રસ્થાન જેવા કાવ્યોનું શું? હા, એ સંવાદ કાવ્યો કાવ્ય તરીકે કદાચ સારા હોય, પણ નાટકની દ્રષ્ટિએ બહુ સફળ ન રહ્યા એવું સ્રોત માને છે. પછી પેલી મોટી ઘટનાઓ બની, ગાંધી શતાબ્દી આવી, ભારત પાક યુદ્ધ થયું.
હા,
પણ એના પર કોઈ બહુ યાદગાર કવિતા ન મળી. પણ એક સારી વાત એ થઈ કે નવા ગીતકારો આવ્યા, રમેશ પારેખ, અનિલ જોશી, મનોજ ખંડેરિયા.
હા, આ નામો તો આજે પણ જાણીતા છે.
હા, એમનો મિજાજ સુરેશ દલાલ કે હરેન્દ્ર દવેથી જુદો હતો. પછી પ્રચલિત સ્વરૂપોનો નવો ઉપયોગ, વિડંબડાનો સભાન પ્રયોગ, અને લાભશંકર ઠાકર, ચીનુ મોદી, રાવજી પટેલે દીર્ઘ કાવ્યો લખવાના પ્રયત્નો કર્યા.
એટલે પ્રયોગો ચાલુ જ હતા.
હા, અને ઘણા નવા કવિઓ પણ આવ્યા. ભલે એ સમયે કોઈ એકદમ મોટો કવિ ઉભરી ના આવ્યો હોય, પણ સ્રોત માને છે કે કવિતામાં ઘણી ગતિ હતી અને ભવિષ્ય માટે આશા હતી.
કવિતાની જેમ ટૂંકી વાર્તામાં પણ નવા પ્રયોગો થયાનું સ્રોત કહે છે, અહીં શું બદલાયું?
હા, ટૂંકી વાર્તામાં પણ પવન બદલાયો હતો. મોટો ફેરફાર એ કે વાર્તામાં પેલી ઘટના, પ્લોટ, એનું મહત્વ ઘટ્યું.
એટલે કે શું થયું એના કરતાં કેવું લાગ્યું એ વધુ મહત્વનું બન્યું.
બરાબર. પાત્રોના મનોભાવ, સંવેદનાઓ, નિરૂપણની સૂક્ષ્મતા, એના પર ભાર વધ્યો. જણે થોડો કાવ્યાત્મક અભિગમ આવ્યો. શૈલી અને રચનારીતિમાં પ્રયોગો થયા. ભાષાના નવા સ્તરો ખોલવાનો પ્રયાસ થયો. અને અહીં પણ સ્નેહરશ્મિ અને જયંત ખત્રી જેવા સ્થાપિત વાર્તાકારો લખતા હતા, એ સારી વાત હતી.
પણ અહીં પણ પેલો પ્રયોગશીલતા સામે વિવેચકોનો સૂર કેવો રહ્યો? કવિતા જેવું જ અનુકરણની વાત આવી?
ચોક્કસ. સ્રોત નોંધે છે કે વિવેચકો પહેલા પશ્ચિમી પ્રભાવના લેબલ બહુ સહેલાઈથી લગાવી દેતા. પહેલા મોપાસાં, ચેખોના નામ લેવાતા.
હા,
હવે હેમિંગવે, ફોકનર, કેમ્યુ, સાર્ત્ર એ બધા નામો ચાલ્યા. અને હા, એ વાત સાચી કે અનુકરણ પણ બહુ થયું. બીજો એક મુદ્દો સ્રોત એ ઉઠાવે છે કે જ્યારે વાર્તા ખાલી મનોરંજનને બદલે કલા પર વધુ ધ્યાન આપવા માંડી ત્યારે કદાચ એનો વાચક વર્ગ થોડો ઓછો થયો.
એટલે સામાન્ય વાચક કદાચ દૂર થયો એમ?
હા, કદાચ. અને પેલું કવિતા જેવું છે, ક્યારેક રચના ઢીલી હોય, આકાર વગરની હોય, એને જ નવીનતા માની લેવાય. કલ્પનાનો વધુ પડતો ઉપયોગ, ભાષાના પ્રયોગમાં ઊંડાણ ઓછું અને ઘણા લેખકોમાં પોતાની આગવી શૈલીનો અભાવ, આ બધી મર્યાદાઓ દેખાઈ.
ઓહો,
સ્રોત તો ત્યાં સુધી કહે છે કે કેટલાક વિવેચકો તો ટૂંકી વાર્તાના ભવિષ્ય વિશે ખાસ આશાવાદી નહોતા.
બાપરે, ટૂંકી વાર્તા પછી હવે નવલકથા તરફ જઈએ. સ્રોત કહે છે કે આ દાયકામાં નવલકથાનું ઉત્પાદન તો બહુ હતું, પણ ગુણવત્તા, એવું લાગે છે કે અહીં મનોરંજનનો હેતુ મુખ્ય હતો.
હા, એ ચિત્ર દેખાય છે. મુનશી જેવા જૂના મહારથીઓ લખતા હતા, પણ મોટાભાગની નવલકથાઓનો મુખ્ય ઉદ્દેશ વાચકને મજા કરાવવાનો હતો.
એટલે પેલો સ્રોતમાં લખેલો ફોર્મ્યુલા.
હા, બરાબર. વાર્તામાં થોડી માપસરની ચાલી જાય એવી અશ્લીલતા નાખવી અને છેલ્લે બધું બરાબર કરીને નીતિબોધ આપી દેવો.
હા, સમજાયું. હાસ્ય નવલકથાઓનું શું?
એ બહુ ઓછી હતી. દિગીશ મહેતાની આપણો ઘડીક સંઘ કે મળિયાની સદરા જયસંઘનો સાળો જેવી અમુક જ સામાજિક નવલકથાઓ હતી, પણ એમાં પેલો જૂનો સુધારાવાદી જુસ્સો અને કલાત્મકતા ઓછી. જો કે જાનપદી નવલકથાઓમાં કેટલીક સારી કૃતિઓ મળી.
અને પ્રયોગશીલ નવલકથાઓ જે આ ફોર્મ્યુલાથી અલગ હોય, સ્રોતમાં ઉદાહરણો છે?
હા, સ્રોત ખાસ અમુક પ્રયોગશીલ નવલકથાઓને અલગ તારવે છે. જેમ કે શ્રીકાંત શાહની અસ્થિ. એમાં બહુ ઓછી ઘટનાઓ છે, પણ કાવ્યાત્મક ભાષામાં સૂક્ષ્મ સંવેદનાઓ રજૂ કરવાનો પ્રયાસ છે. રાવજી પટેલની અશ્રુઘર અને ઝંઝા, એમાં કવિતા અને કથા ભેગા થાય છે. મુકુંદ પરીખની મહાભિનિષ્ક્રમણ પણ ઓછી ઘટના અને કાવ્યાત્મક સંવેદના પર ભાર મૂકે છે.
અને મધુરાઈની ચહેરા?
હા, એ આધુનિક યુગના ચહેરા વગરના, ઉપરથી નિર્લિપ્ત પણ અંદરથી સંવેદનશીલ માણસની વાત કરે છે. રઘુવીર ચૌધરીની અમૃતા એ સમયની બૌદ્ધિક આબોહવા અને પાત્રોના વિચારોના સંઘર્ષ પર કેન્દ્રિત છે.
બીજા કોઈ નામો?
હા, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, હરીન્દ્ર દવે, માધવ ક્યાંય નથી, શિવકુમાર જોશી, મોહમ્મદ માંકડ, કાયર, ધુમ્મસ, ધીરુબેન પટેલ, વાંસનો અંકુર, આ બધાના પ્રયોગોને સ્રોત નોંધપાત્ર ગણે છે.
ઓહ, એટલે મનોરંજનની ધારાની સમાંતર એક પ્રયોગશીલ ધારા પણ હતી જ. નવલકથામાં બીજા કોઈ વલણો દેખાયા?
સ્રોત એક રસપ્રદ વાત કહે છે. એક સમય હતો કે નવલકથાના સ્વરૂપ, એના ફોર્મ પર બહુ ભાર મૂકાતો. આ દાયકામાં જાણે એની પ્રતિક્રિયા આવી. કેટલાક લેખકોએ બંધિયાર સ્વરૂપમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો. વચમાં લઘુનવલનો ટ્રેન્ડ આવ્યો, જે સારો હતો, પણ પછી ફરી લાંબી, ક્યારેક બિનજરૂરી રીતે લાંબી નવલકથાઓ લખાવા લાગી.
અને પેલી લાઇબ્રેરી માટેની નવલકથાઓ?
હા, એ એક ચિંતાની વાત હતી. ખાલી લાઇબ્રેરીની માંગ પૂરી કરવા હલકી ગુણવત્તાવાળી જાસૂસી કે રોમાન્સ નવલકથાઓનું મોટા પાયે ઉત્પાદન થયું. અને બીજો મોટો અભાવ જે સ્રોત નોંધે છે તે છે વિજ્ઞાન કથાઓનો. સાયન્સ ફિક્શન તો જાણે લખાયું જ નહીં.
આ નોંધપાત્ર છે. હવે બીજા ગદ્ય સ્વરૂપો પર આવીએ. લલિત નિબંધનું શું? સ્રોત કહે છે કે એ બહુ ખેડાયો નહોતો.
હા, એ સાચું છે. લલિત નિબંધનું ક્ષેત્ર થોડું ઓછું સક્રિય રહ્યું. સ્રોત કિશનસિંહ ચાવડાના ગદ્યની વાત કરે છે. લાલિત્ય છે, પણ ક્યારેક કૃત્રિમતા લાગે, સંયમ ઓછો લાગે, એવી ટીકા છે.
અને સ્વામી આનંદ?
હા, એમની પ્રશંસા છે. એમનું તળપદું, શણગાર વગરનું ગદ્ય, નિખાલસતા, રેખાચિત્રો, એ વખાણાયા છે. નવા લેખકોમાં દિગીશ મહેતાના લઘુ નિબંધો સારા ગણાયા. નાગરિક સંસ્કાર, બૌદ્ધિકતા દેખાય એમાં.
અને જીવનચરિત્ર કે આત્મકથા?
એમાં તો ખાસ કંઈ નહોતું. સ્રોત કહે છે કે અત્યંત ઓછું. જયંત પાઠકનું વનાંચલ અને સ્નેહરશ્મિનું મારી દુનિયા નોંધપાત્ર ગણાયા. સ્રોત લખાયો ત્યારે લેખક આશા રાખે છે કે કોઈ પીઠ સાહિત્યકાર કદાચ લખી રહ્યા હોય.
હા, એવી આશા રાખવી પડે. અને ચિંતનાત્મક સાહિત્ય, ગાંધી શતાબ્દી આવી ગઈ પણ ઊંડાણપૂર્વકના અભ્યાસો ઓછા થયા, આ થોડી નવાઈની વાત કહેવાય.
હા, આ એક ગંભીર ચિંતાનો વિષય સ્રોતમાં વ્યક્ત થયો છે. પંડિત સુખલાલજી કે રસિકલાલ પરીખ જેવા જૂની પેઢીના વિદ્વાનો પછી મૌલિક ચિંતન રજૂ કરતું સાહિત્ય બહુ ઓછું જોવા મળ્યું.
એટલે કે ફિલોસોફી, સમાજશાસ્ત્ર વગેરેમાં.
હા, એ બધા વિષયોમાં યુનિવર્સિટી માટે પાઠ્યપુસ્તકો ભલે લખાયા હોય પણ ગુજરાતી ભાષામાં મૌલિક ઊંડું ચિંતન આવે એની રાહ જોવાતી હતી.
છેલ્લે સાહિત્યના અભ્યાસ સાથે જોડાયેલા ક્ષેત્રો, વિવેચન, સંશોધન, ભાષાકીય કાર્યો, એના પર વાત કરીએ. વિવેચન ક્ષેત્રે શું સ્થિતિ હતી? નવા વિવેચકો આવ્યા?
હા, સ્રોત નોંધે છે કે જયંત કોઠારી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ જેવા ગંભીર અભ્યાસુ નવા વિવેચકો આવ્યા. જોકે પેલા સાહિત્યના મૂળભૂત સિદ્ધાંતોની કે સૌંદર્યશાસ્ત્રની ઊંડી તાત્વિક ચર્ચા ઓછી હતી.
પણ કંઈક સારું પણ થયું હશે ને?
હા, એક સારી વાત એ હતી કે એરિસ્ટોટલના પોએટિક્સ કે લોન્ઝાઇનસના ઓન ધ સબલાઇમ જેવા પશ્ચિમી ક્લાસિક ગ્રંથોના અનુવાદ શરૂ થયા, જે ભવિષ્યની ચર્ચા માટે પાયો બની શકે.
અને ગ્રંથ સામયિક,
હા, એ પણ શરૂ થયું માત્ર વિવેચન માટે. આ બધું હોવા છતાં સ્રોતને એમ લાગે છે કે આ દાયકાના સાહિત્યનું સ્પષ્ટ ચિત્ર ઉપસાવવામાં વિવેચન ક્યાંક ઊણું ઉતર્યું. પેલી જે ઉદાસીનતાની વાત આપણે કરી હતી,
હા, શરૂઆતમાં,
એની અસર અહીં પણ દેખાય.
અને સંશોધન અને ભાષાને લગતા કામમાં?
સંશોધન ચાલતું હતું. સ્વાધ્યાય, ફાર્બસ, ત્રૈમાસિક જેવા સામયિકો હતા. ભાષાશાસ્ત્ર અને વિવેચનમાં ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીનું કામ બહુ મહત્વનું હતું, પશ્ચિમી ખ્યાલોને ગુજરાતીમાં સ્પષ્ટ કરવાનો.
હા, એ તો મોટું પ્રદાન કહેવાય.
જ્ઞાનગંગોત્રી ગુજરાતી જ્ઞાનકોશનું કામ પણ ચાલતું હતું. પણ સ્રોત કહે છે કે આવા જુદા જુદા પ્રયાસોને ભેગા કરવાની, સંકલિત કરવાની જરૂર હતી.
અને પેલી સાહિત્યનો ઇતિહાસ અને વ્યાકરણની યોજનાઓ?
હા, એ યોજનાઓ બની હતી પણ આ દાયકામાં પૂરી ન થઈ શકી. અને કેટલાક સારા સાહિત્યિક સામયિકો બંધ થઈ ગયા, એનો અફસોસ પણ સ્રોતમાં છે.
તો આ આખા દાયકાની સાહિત્ય સફર અને સ્રોતના વિશ્લેષણને અંતે જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો તે ક્યાં હોઈ શકે? શ્રોતાઓ માટે આ ચર્ચામાંથી શું યાદ રાખવા જેવું છે?
ચોક્કસ. તો પહેલી વાત તો એ કે આ દાયકો ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર પ્રયોગશીલતાનો, નવા અવાજોનો, નવી દિશાઓ શોધવાનો સમય હતો, એમાં શંકા નથી.
હા,
પણ આ પ્રયોગશીલતા ઘણીવાર ઉપર છલ્લા અનુકરણ જેવી, ક્યારેક દિશા વગરની લાગતી હતી. અને વિવેચકો તરફથી જે પ્રતિસાદ મળવો જોઈએ એ અપૂરતો હતો, ક્યાંક ઉદાસીનતા હતી. એટલે પરંપરા અને આધુનિકતા, મૌલિકતા અને પ્રભાવ, આ બધા વચ્ચે સતત એક તણાવ હતો, સંઘર્ષ હતો.
બરાબર, આ મુખ્ય દલીલ થઈ. બીજો મુદ્દો શું ગણાય?
બીજું, આપણે એમ કહી શકીએ કે બૌદ્ધિક જોડાણની દ્રષ્ટિએ આ વિશ્લેષણ આપણને વિચારતા કરે છે કે સાહિત્યિક પ્રવાહો કેવી રીતે જન્મે છે, કેવી રીતે વિકસે છે, વિવેચનની ભૂમિકા શું.
હા, સમાજમાં જે ચાલી રહ્યું હોય એ કલામાં કેવી રીતે આવે.
બરાબર, સમાજની નિરાશા હોય કે બદલાવ હોય એ કલામાં કેવી રીતે દેખાય. અને દરેક સર્જક પોતાની આગવી પ્રમાણિક અભિવ્યક્તિ માટે કેવો સંઘર્ષ કરે છે, આ બધા પ્રશ્નો પર વિચારવાની સામગ્રી મળે છે.
અને ત્રીજું, આ વિશ્લેષણનું કાયમી મૂલ્ય શું છે?
અને છેલ્લે ત્રીજું તારણ એ કે આ વિશ્લેષણ ગુજરાતી સાહિત્યના એક બહુ મહત્વના સંક્રાંતિકાળ જેવા સમયગાળોનું એક ચોક્કસ ચિત્ર આપે છે. એ દાયકાની મુખ્ય રચનાઓ કઈ, લેખકો કોણ, ચર્ચાઓ શી થઈ, પડકારો શું હતા, આ બધું ઉજાગર કરીને આ સ્રોત આપણને ગુજરાતી સાહિત્યનો આગળનો વિકાસ સમજવા માટે એક સારો સંદર્ભ પૂરો પાડે છે.
એટલે કે ટૂંકમાં કહીએ તો આ એક મંથનનો સમય હતો.
હા, બિલકુલ, મંથનનો, નવી દિશાઓ શોધવાનો, કેટલાક સફળ તો કેટલાક કદાચ નિષ્ફળ પ્રયોગોનો સમય હતો, જેણે ભવિષ્ય માટે નવા બીજ રોપ્યા.
ખરેખર આ ખૂબ જ રસપ્રદ અને ઊંડાણભરી ચર્ચા રહી. આખા દાયકાનું એક જીવંત ચિત્ર જાણે નજર સામે આવી ગયું. અને આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. સ્રોતમાં જે વિવેચનાત્મક ઉદાસીનતાની વાત વારંવાર આવી, શું લાગે છે આજના ડિજિટલ યુગમાં જ્યાં સોશિયલ મીડિયા પર તો સતત અભિપ્રાયો વ્યક્ત થતા રહે છે, ત્યાં એ ઉદાસીનતા ઘટી છે કે પછી તેણે કોઈ નવું જ રૂપ લઈ લીધું છે? આ બાબતે વિચારવા જેવું ખરું.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.